एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। नमस्कार, आजे आपणे एक एवा विचारकनी वात करवाना छीए जेमनुं नाम कदाच थोड़ू अटपटू लागे, एनिसियस मेनेलियस सेवेरिनस बोथियस।
हम बोथियस लगभग 480 થી 524 ઈસવીસન ખરેખર એમને જાણવા જેવા છે।
હા, એમને તો કહે છે છેલ્લા રોમન અને પહેલા સ્કોલાસ્ટિક, જાણે બે મોટા યુગ વચ્ચેનો પુલ, નહીં?
બિલકુલ, એક બાજુ પ્રાચીન ગ્રીક રોમન શાણપણ અને બીજી બાજુ મધ્યયુગનું ખ્રિસ્તી ચિંતન। એમનું જીવન અને કામ આ બંનેનું અનોખું મિશ્રણ છે।
અને આપણી આ ચર્ચાનો આધાર છે બોથિયસ પરના 3 અલગ અલગ એઆઈ મોડેલો દ્વારા તૈયાર કરાયેલા અંગ્રેજી સારાંશ। આપણે એમાંથી એમના જીવન અને વિચારોને સમજવાનો પ્રયાસ કરીશું।
ચોક્કસ, તો શરૂઆત એમના સમયથી કરીએ।
હા, એ સમય એટલે પશ્ચિમી રોમન સામ્રાજ્ય તો પડી ભાંગ્યું હતું 476માં, અને ઇટાલીમાં ઓસ્ટ્રોગોથ રાજા થિયોડોરિકનું રાજ હતું। કેવો સમય હશે?
જો, એ સમય ભારે ઉથલપાથલનો હતો। જે જૂની શાસ્ત્રીય સંસ્કૃતિ હતી એ ધીમે ધીમે ઓસરી રહી હતી। ખાસ કરીને પશ્ચિમમાં ગ્રીક ભાષાનું જ્ઞાન તો સાવ ઘટી ગયું હતું।
એટલે બધું લેટિનમાં ચાલતું હશે મુખ્યત્વે?
હા, મોટે ભાગે। અને સાથે સાથે મધ્યયુગની નવી વ્યવસ્થાઓ અને ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ વધી રહ્યું હતું।
અને પેલો ધાર્મિક તણાવ પણ હતો ને? શાસકો ગોથ હતા, જે એરિયન ખ્રિસ્તી હતા, અને પ્રજા રોમન એટલે કે ઓર્થોડોક્સ કેથોલિક।
બરાબર, એટલે રાજકીય અને ધાર્મિક રીતે સ્થિતિ થોડી તંગ જ રહેતી।
આવા સમયમાં બોથિયસનો જન્મ થયો રોમના એક સારા પ્રતિષ્ઠિત કુટુંબમાં, પણ નાની ઉંમરે અનાથ થઈ ગયા।
હા, પણ નસીબ સારા કે એમને સિમેક્સ નામના એક વિદ્વાને દત્તક લીધા, એટલે શિક્ષણ તો ઉત્તમ મળ્યું।
પેલું ટ્રિવિયમ અને ક્વાડ્રિવિયમ વાળું?
હા, એ જ, વ્યાકરણ, તર્ક, અલંકાર, અને પછી ગણિત, ભૂમિતિ, સંગીત, ખગોળશાસ્ત્ર। અને એમની ગ્રીક ભાષા પરની પકડ અસાધારણ હતી, એ જમાનામાં આ બહુ મોટી વાત કહેવાય।
પછી તો કારકિર્દી પણ સારી રહી, રાજા થિયોડોરિકના દરબારમાં ઉચ્ચ પદ સુધી પહોંચ્યા, મેજિસ્ટર ઓફિસિયોરમ।
હા, એટલે લગભગ સરકારના મુખ્ય વહીવટકર્તા જેવું પદ। એમના બંને દીકરા પણ કોન્સલ બન્યા હતા 522માં, ખૂબ પ્રતિષ્ઠા હતી।
પણ પછી બધું બદલાઈ ગયું, અચાનક પતન।
હા, એ જ રાજકારણ। એમણે એક સેનેટર એલ્બિનસ, જેમની પર રાજદ્રોહનો આરોપ હતો, એમનો બચાવ કર્યો અને એમાં પોતે ફસાઈ ગયા।
એટલે એમના પર જ આરોપ આવી ગયો?
હા, રાજદ્રોહનો, જાદુટોણાનો, કેટલાય આરોપ। કદાચ રાજાને એમની રોમન સેનેટ તરફી લાગણી કે એમની ઓર્થોડોક્સ શ્રદ્ધા પસંદ નહીં આવી હોય, કારણ ગમે તે હોય એમને પાવિયામાં કેદ કરી દેવાયા।
અને આ કેદ દરમિયાન જ એમણે એમનું સૌથી પ્રખ્યાત પુસ્તક લખ્યું, તત્વજ્ઞાનનું આશ્વાસન, ધી કોન્સોલેશોને ફિલોસોફિયાએ। શું ખાસ છે એમાં?
અરે, એ તો અદ્ભુત રચના છે, ગદ્ય અને પદ્યનું મિશ્રણ। એમાં બોથિયસ પોતે જે દુઃખી છે, કેદમાં છે, એ લેડી ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન રૂપી દેવી સાથે સંવાદ કરે છે।
રસપ્રદ, શું ચર્ચા થાય છે એમાં?
આ તો બહુ ગહન મુદ્દા છે।
હા, અને આ પુસ્તકે મધ્યયુગમાં અસંખ્ય લોકોને મુશ્કેલીમાં માર્ગદર્શન આપ્યું। જાણે એમ કહેવા માંગતા હોય કે સુખ બહારની વસ્તુ નથી, એ તો અંદરની સ્થિતિ છે।
એમનું પેલું વાક્ય પણ આ જ કહે છે ને કે કશું દુઃખદ નથી સિવાય કે તમે એવું માનો, અને કશું સુખ નથી આપતું સિવાય કે તમે સંતોષ પામો।
બરાબર, એ જ વાત। આ ઉપરાંત એમનું બીજું મોટું કામ હતું એરિસ્ટોટલના તર્કશાસ્ત્રને સાચવવાનું।
હા, એ બહુ અગત્યનું કહેવાય, ગ્રીક ભાષા ભૂલાઈ રહી હતી ત્યારે।
એમણે એરિસ્ટોટલના તર્કના મુખ્ય ગ્રંથોના લેટિન અનુવાદ કર્યા, ટીકાઓ લખી, એટલે પશ્ચિમના મધ્યયુગીન વિશ્વને વિચારવાનું, તર્ક કરવાનું સાધન મળ્યું। સ્કોલિસ્ટિક વિચારધારાનો પાયો જ આ હતો।
એટલે તર્કનો ઉપયોગ ધર્મના સિદ્ધાંતો સમજવા માટે,
ટુ અ સબસ્ટાન્સિયા।
હા, તર્કસંગત પ્રકૃતિનો એક વ્યક્તિગત પદાર્થ। આ વ્યાખ્યા પછી તો સદીઓ સુધી ધર્મશાસ્ત્ર અને ફિલોસોફીમાં ચર્ચાતી રહી।
એમણે પેલા યુનિવર્સલ્સ એટલે કે અમૂર્ત ખ્યાલો વિશે પણ ચર્ચા શરૂ કરી હતી ને, જેમ કે સુંદરતા પોતે શું છે।
ખરું, એ ચર્ચાનો પાયો પણ એમણે નાખ્યો। એમનો પ્રભાવ જો, તો આશ્વાસન તો મધ્યયુગમાં બાઇબલ પછી સૌથી વધુ વંચાતી ચોપડી બની ગયેલી।
કોણે કોણે અનુવાદ કર્યા હતા એના?
ઇંગ્લેન્ડમાં રાજા આલ્ફ્રેડ ધ ગ્રેટ, પછી ચોસર, ક્વીન એલિઝાબેથ પહેલી, બધાએ એના અનુવાદ કર્યા। દાંતેની ડિવાઇન કોમેડી પર પણ એનો ઘણો પ્રભાવ દેખાય છે.
અને પેલું ભાગ્યનું ચક્ર, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, એ કલ્પના પણ એમણે જ લોકપ્રિય બનાવી.
હા, એ ચિત્ર બહુ પ્રચલિત થયું એમના કારણે. એમના તર્કશાસ્ત્રના કામોએ તો પછી થોમસ એક્વિનાસ જેવા મહાન વિચારકોને પણ આધાર પૂરો પાડ્યો.
અમુક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમને સંત માનવામાં આવે છે, સેન્ટ સેવેરિનસ બોથિયસ, પણ એમનું આશ્વાસન પુસ્તક સીધી રીતે ખ્રિસ્તી નથી લાગતું.
સાચી વાત, એમના જીવનની જેમ એમના વારસામાં પણ આવા રસપ્રદ પાસા છે. મૃત્યુદંડ મળ્યો 524 કે 525માં, પણ એમના વિચારો જીવંત રહ્યા.
એટલે ટૂંકમાં કહીએ તો બોથિયસ ખરેખર એક સંક્રાંતિ કાળના વિચારક હતા. જ્ઞાનને સાચવ્યો અને કપરા સંજોગોમાં પણ તત્વજ્ઞાન દ્વારા શાંતિ કેવી રીતે મેળવવી એ બતાવ્યો.
હા, અને એક વિચાર મૂકી જાય છે કે જે રીતે બોથિયસે પોતાના પર ગુજરેલા અન્યાય અને દુઃખ વચ્ચે પણ તર્ક, શ્રદ્ધા અને આંતરિક મનોબળથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો.
એમના એ વિચારો શું આપણને આજના આ જટિલ, ક્યારેક અસ્તવ્યસ્ત લાગતા સમયમાં પણ કોઈક રીતે ઉપયોગી થઈ શકે? વિચારવા જેવું ખરું?
બિલકુલ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.